ભગવાનનો ચેવન, ભગવાનનો જન્માભિષેક, દીક્ષા કેવળ જ્ઞાન, આ બધા ઉત્સવો મહોત્સવો મનાવે અને એના સમવસણની રચના કરે. આ બધા જે દેવો છે એ વિતરાગ પરમાત્માના દાસ છે. એટલે આવી પરમાત્માની ભક્તિ એની એટલી બધી છે કે સ્વર્ગના સુખોની વચ્ચે હોવા છતાં લપેટા તરતથી, અને એ સુખને બાજુ ઉપર રાખીને પણ વિતરાગ પરમાત્માની ભક્તિ કરે છે, માટે એની ભક્તિ કરે છે. ભક્તિ એના માટે એની ભક્તિ કહી છે કે આવા દેવોની પણ જીવ ભક્તિ કરે. એટલે ભક્ત સામે ભક્તનો આદર્શ આવે કે આપણે તો સામાન્ય સંસારમાં ચાર પૈસા મળે તો પ્રભુની ભક્તિનું વિસ્મરણ કરી નાખીએ, એકાદ પદ પ્રતિષ્ઠા મળી જાય તો ભક્તિનું વિસ્મરણ કરી નાખીએ. ત્યારે આ દેવલોકમાં હોવા છતાં, આવી અઢળક સુખ સામગ્રીના ઢગલા વચ્ચે હોવા છતાં એ લોકો વિતરાગ પરમાત્માની ભક્તિ અર્પણતાથી કરે છે, ભાવથી કરે છે. માટે ભક્તોના ભક્ત દાસાનો દાસ.
એમાં ભક્તિ કરવામાં જે હું એમ માનું છું કે મુખ્યત્વે તો એમને જે સમ્યક્ત્વી દેવો છે ને, એટલા માટે એમની ભક્તિ કરવાનું કહ્યું હોય એમ એમ માનું, એમ માનવાને કારણ છે. બીજા જે અસમ્યક્ત્વી દેવો છે એને નમન કરવાનું નથી કહ્યું, એની ભક્તિ કરવાનું નથી.
વેદ સંવેદ્ય, સમ્યકત્વ અને સ્થિરા દ્રષ્ટિઓ એ બધી સાથે બને છે. જીવની આ એક અવસ્થા છે, કોઈ એક આવે છે પછી બીજી રાહ જોવાની છે એવું નથી. સમ્યકત્વ થાય એટલે સ્થિરા દ્રષ્ટિ જ થઈ એની, અથવા તો એની સ્થિરા દ્રષ્ટિ, જેને આ શબ્દ છે સ્થિરા દ્રષ્ટિ થઈ તો સમ્યકત્વ વેદ સંવેદ્ય પદ થયું. એનો કોઈ ક્રમિક વાત નથી, યુગપત વાત છે, સાથે બનતી.
પરંતુ સુદેવ તત્વ કઈ વ્યક્તિમાં માનવું, સુગુરુ તત્વ કઈ વ્યક્તિમાં માનવું ઇત્યાદિ વિષયનું સ્પષ્ટ જ્ઞાન આ દ્રષ્ટિમાં હોતું નથી. એટલે સમ્યક્ત્વ આવ્યા સિવાય આવ્યા પહેલા સુદેવ સુગુરુ અને સુધર્મ કઈ વ્યક્તિમાં માનવું એ દ્રષ્ટિ પૂરેપૂરી નથી આવતી,
સૂક્ષ્મતા પકડાતી નથી. એમાં વ્યક્તિ ભેદ છે, તત્વભેદ નથી. સુદેવ અને સુગુરુ અને સુધર્મને માનવા એ પાકું છે,
કઈ વ્યક્તિમાં માનવા,
પણ કેમાં માનવા આ પણ આ છે કે કેમ એવો એનો વિવેક ન થયો હોય. સૂક્ષ્મતા એ અંતરદશા ઓળખવાની શક્તિ હજુ ન આવી હોય, ખીલીનું. એટલે એણે સુગુરુ માને માનો કે નક્કી કર્યું કે સુગુરુને માનવા એટલું નક્કી છે, પણ સુગુરુમાં હજી એની પાસે બોધની સ્થૂળતા છે, સૂક્ષ્મતા નથી. એટલે બાહ્ય લક્ષણ છે, લિંગ છે, ચિહ્ન છે, કયું શાસ્ત્ર વાંચે છે, કેમ રહે છે, કેવા તપ કરે છે, કેવા આચાર છે, આમાં છે. હજી એને ખ્યાલ નથી કે આ જે છે એ ખરેખર સુગુરુ છે કે કેમ, કેમકે સુગુરુનું લક્ષણ જે એની દશા છે એ દશા પારખવાની દ્રષ્ટિ હજુ આવી નથી, સૂક્ષ્મતા એટલી આવી નથી. એટલે પછી એની અંદર આવા કોઈ એટલે સદગુરુથી પછી એને જે દ્રષ્ટિ મળે એ દ્રષ્ટિ ઉપર જ એ બોધમાંથી જે મળે એના ઉપર ચાલે.
જો આ દ્રષ્ટિ ઉપર આવ્યા પછી પણ જો એટલી સૂક્ષ્મતા ન હોય તો જીવ સુગુરુને નક્કી કરવામાં ભૂલ થાપ ખાઈ જવાનો પૂરેપૂરો સંભવ છે.
સંભવ
છે એમ થાય થાય
કેમ કે વ્યક્તિની અપેક્ષાએ
આ વ્યક્તિની અપેક્ષાએ
એ બધું અલ્પ છે. એટલે એ જો એમાં એક વાત છે કે એની પાસે એ દ્રષ્ટિના આગ્રહ ઉપર ચાલે તો એને પોતાને જ એ જ દ્રષ્ટિમાં એની પ્રગતિ થાય. બધી જ પ્રગતિ પોતાની અંતર વિકાસની થઈ છે. એ અંતર વિકાસની પ્રગતિ થઈ છે એટલે સામાન્ય રીતે એ જીવ ભેદ કરવા માટે એ પ્રયત્ન કરે અને પ્રયત્ન કરતાં કરતાં જ એને એ દ્રષ્ટિભેદ સમજાઈ જાય. એમાં કાંઈ રાહ ન જોવાની હોય. એટલે એ રીતે એ કામ કરતો હોય તો એની ગુણોની ભૂમિકા બંધાઈ ગઈ છે. માત્ર ગુણોનો ભેદ પારખવા માટેની સૂક્ષ્મતા હજુ પોતાની દ્રષ્ટિ પરિપક્વ થાય એટલે થઈ જાય. અને પરિપક્વ થતાં એને તરત ખ્યાલ આવે કે ના, આ હવે સાચા દેવ અથવા સાચા ગુરુ અથવા જ્યાં આ હોય ત્યાં આવો આ ધર્મનું સ્વરૂપ હોઈ ન શકે, આ હોય તો એ વિતરાગતાનું સ્વરૂપ હોઈ ન શકે, આ હોય તો આ કોઈ ગુરુનું સ્વરૂપ હોઈ ન શકે, એવી પ્રકારનું એને સૂક્ષ્મતા જો આવી જાય તો એ પછી નિશ્ચિત કરે છે. પણ અત્યારે તો એણે એટલું તો નક્કી કર્યું જ છે ગુણોની ભૂમિકાના આધાર ઉપર કે ભાઈ સુદેવ સુગુરુ અને સુધર્મની જ વાત છે, કુદેવ કુગુરુ અને કુધર્મની વાત તો છે જ નહીં, કે જેથી કરીને ભવનું ચાલુ ભવ ભ્રમણ ચાલુ રહે એવું ભવાભી નંદીપણું એનામાંથી ગયું છે અને જિજ્ઞાસુપણું તત્વની એની વધી છે અને હવે એને બોધ પ્રાપ્ત થયો છે અને બોધમાંથી જે છેલ્લે કહ્યું કે સદગુરુનો દોધ દીપરા દ્રષ્ટિમાં બોધ આવ્યો કેવો, કે ઓલા યોગના બીજ છે ને એનો પ્રરોહ થાય છે. પ્રરોહ થાય છે એટલે એ બીજ હવે ક્રમે ક્રમે વિકસિત થાય છે. એ જેવું વિકસિત થશે એટલી તરત જ ભેદ પકડી લેશે અને જેવો ભેદ પકડી લેશે એટલે એનામાં વિવેકની પૂર્ણતા થતાં સમ્યકત્વનો આવિર્ભાવ થઈ જશે. સમ્યકત્વ બહારથી લાવવાનું હોતું નથી, ચિંતનનો પરિપાક એ જ સમકિતની શુદ્ધિ. જેમ જેમ એ ચિંતન કરતો જાય તેમ તેમ એની અંદરના આવરણ ભ્રમણાઓ મિથ્યા માન્યતાઓ એ દૂર થાય. એને રોકનાર પહેલી વસ્તુ હતી જે આગ્રહ હતો, કુતર્ક હતો, કદાગ્રહ હતો, એ બધો તો ચાલ્યો જ ગયો છે. હવે એ તો રહ્યો જ નથી એટલે હવે જે વિચાર કરે છે એ માત્ર બોધના આધારે, પોતાની જે કંઈ દ્રષ્ટિમાં વિવેક જાગૃત થયો છે એના આધારે જ વિચાર કરે છે. હવે એને કોઈ મત મતાંતરનું બંધન નથી. આપણે પણ પારખ ક્યાં નથી કરી શકતા જ્યાં સુધી હજી આપણે બંધાયેલા છે. કોઈ વ્યક્તિ પ્રત્યે ઓપન નથી, આપણે બંધાયેલા છીએ એટલે આપણે ઓલામાંથી છૂટતા નથી અને બીજાને ઓળખતા નથી. આ સ્થિતિમાંથી આ નીકળી ગયો છે કેમ કે એને કુતર્ક છે, આગ્રહ છે, અભિગ્રહ છે કે કોઈ પણ પ્રકારનો કદાગ્રહ છે. આ બધી વસ્તુ છોડી દેવી જોઈએ, એ ભાવના જ એનામાંથી નિવૃત્ત થઈ ગઈ છે. એટલે અહીંયા દીપરા દ્રષ્ટિની અંદર સમ્યક દ્રષ્ટિ આત્મા જેવો સૂક્ષ્મબોધ અહીંયા નથી, પણ એ સૂક્ષ્મબોધના પંથે જ છે ને. અત્યાર સુધી તો બોધ જ નહોતો, એમાંથી બોધ પ્રાપ્ત થયો. મિત્રા દ્રષ્ટિમાં આવ્યો, બલા દ્રષ્ટિમાં આવ્યો તો શું થયું? ઉત્તરોત્તર જે બોધ તૃણ જેવો હતો એ ગોસમય અગ્નિ જેવો થયો, એમાંથી કાષ્ટ અગ્નિ જેવો થયો, એમાંથી દીપરામાં થયો. તો આ એક એક દ્રષ્ટિની અંદર જીવ પ્રગતિમાં છે. તો ચોથી આવ્યો છે ત્યારે આપણે ચોથી એને એમ માનીને કે અહીંયા રોકાઈ ગયો છે, ના ના ના, આ ચોથી વાળો ક્યારે પાંચમીમાં આવશે એનું કંઈ નક્કી નથી કે આ થાય. હા, પણ એ કહે છે કે એની અંદરથી એક એક અંતરાયના પરિબળો ઓછા થતા જાય છે. ભલે સૂક્ષ્મબોધ નથી પણ કુતર્ક વયો ગયો, ભલે સૂક્ષ્મબોધ નથી અગ્રહ વયો ગયો, ભલે સૂક્ષ્મબોધ નથી અભિનિવેશ નથી. તો આ જે એની દશા જે છે એ દશા જ એને સમ્યકત્વ પ્રાપ્ત કરાવે છે. તારતમ્યતા અને એ
બોધ.
હા, પછી એને ગુણના આધાર ઉપર નક્કી કર્યું છે કે કુદેવ કુગુરુ ને આ કુધર્મ કહેવાય અને આ સુદેવ સુગુરુ ને સુધર્મ કહેવાય. હવે આ કહેવાય આ જ, પણ હવે કોઈ બે વચ્ચે તફાવત કરવો હોય તો હજી સૂક્ષ્મતાનો અભાવ છે. ક્યાંક સૂક્ષ્મતાને કારણે એ તફાવત યોગ્ય રીતે કરી ન શકે એવું બને.
પકડ તો પૂરેપૂરી છે
પણ છતાંય એ જે છે એ એટલું ઓપન છે કે ખોટી પકડ કરશે તો એની પકડ નહીં રાખે. એ છોડવી હશે તો છોડી દેશે. માનો કે સૂક્ષ્મ બોધના અભાવમાં એ કોઈ જગ્યાએ ક્યાંક રોકાઈ ગયો, સુદેવ માનીને, સુગર્ભ ગુરુ માનીને, સુધર્મ માનીને, પરંતુ પકડ નથી, તર્ક નથી, આગ્રહ નથી. એટલે જેવું એને ખબર પડી કે આ તત્વ આ વાત સાથે બેસતું નથી તો તરત જ એને છોડી દેશે કે આ આપણને નહીં ચાલે. આવી તૈયારી જેને કહીએ એ તૈયારી આ દીપડા દ્રષ્ટિમાં વાળો છે, માટે જ પાંચમીમાં જાય છે. જો ન હોય તો પછી પાછો હાલે. ગ્રંથી ભેદ કરવાની અંદર પણ આ સૂક્ષ્મ ભેદ એને પકડાય કે આ રાગ છે, આ જ્ઞાન છે, આ રાગ છે એ જ્ઞાનથી જુદું છે, આ કષાય છે એ મારો સ્વભાવ નથી, ઉદય છે એ પણ મારો સ્વભાવ નથી. ઉદયની સાથે પણ એકતા બુદ્ધિ છે કંઈ ને કંઈ પ્રકારે, કેમ કે ઉદય કોનો છે? પોતાના કર્મનો. આ પોતાપણું એની અંદર ભૂલવા જેવું નથી. એ પોતાના કર્મનો ઉદય છે એટલે જીવને એ કર્મના ઉદય સાથે પણ જાણીએ અજાણીએ પણ એક અનુરાગ છે, એક એની સાથે થોડી એની હૂંફ છે. અને એ દ્રષ્ટિના ભેદમાં આવતા એમ થાય કે ઓહો એ ઉદય છે મારો છે પણ મારી અજ્ઞાન અવસ્થાનો છે, અને એ મારી અજ્ઞાન દશાથી મારો સ્વભાવ, મારો આત્મા, જ્ઞાન દશા એ હું જુદો છું. પોતે જ પોતાના બે અસ્તિત્વની અંદર જુદા પણ જુએ કે અજ્ઞાન દશાવાળો હું અને જ્ઞાન દશા એ બંને જુદી છે. અજ્ઞાન દશાનું મારું કર્મ અને એ ઉદયનો પરિપાક, એને કારણે મારી પર્યાય, એ પર્યાય અને હું શુદ્ધ એ બે જુદા છે. આ સૂક્ષ્મતાએ જાય છે, પણ એ સૂક્ષ્મતાએ ત્યારે જ જઈ શકે છે કે આવા સૂક્ષ્મ બંધનો અંતરાયો તૂટે ક્યારે, કે જ્યારે દ્રષ્ટિની નિર્મળતા હોય તો. અને દ્રષ્ટિની નિર્મળતાના કયા લક્ષણો છે તો એનામાં કુતર્ક ન હોય, આગ્રહ ન હોય. એટલે આગળ પછી હજી બે ગાથા એના માટેની જ છે, એ આગ્રહ નથી. એટલે અહીંયા તો કહ્યું છે કે શબ્દભેદ ન હોય એને. હવે એ શબ્દથી વસ્તુને પરખે કે ભાવથી પરખે? ભાવથી પકડે. કોઈ પણ વસ્તુમાં બે વસ્તુ છે એ શબ્દથી પકડે કે ભાવથી પકડે. એટલે એમ કે આ મહાવીર છે એટલે એ વિતરાગ જ છે, એટલે કોઈ બીજી જગ્યાએ કોઈ મહાવીરનું નામ લે તો આજ બજરંગ બલી છે ને મહાવીર કહે છે, હવે શું કરી? તો એ ભાવને જીવે છે. હવે કૃપાળુદેવનું વાક્ય યાદ આવે છે, પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી. એટલે અમે ગમે તે કહીએ, હરિ કહીએ, બ્રહ્મ કહીએ, અમે આ કેટલી વાર આમ બોલે છે, પુરાણ પુરુષ કહે છે, એટલે કોઈને એમ થાય કે આ શ્રીમદ તો વેદાંતવાળા છે, જૈનવાળા છે, શું છે, આમાં કંઈ ખબર નથી પડતી. તો કે પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી. એને નથી એમ નહીં, આવા જે જે મહાત્માઓ છે બધા શબ્દભેદથી ઉપર. આનંદગણ શું કે, કોઈ રામ કહો, રેમાન કહો, કોઈ કાન કહો, મહાદેવરી બોલો, તમે કૃષ્ણ કયો, મહાદેવ કયો, રેમાન કયો, પણ એ એક જ તું છો તત્વથી દ્રષ્ટિ. આ આનંદગણની દ્રષ્ટિમાં શું આવ્યું? તો આપણે એમ થાય કે આનંદગણજીને ખબર છે શબ્દભેદમાં, પણ તત્વભેદમાં છે. એવી રીતે જે વાત કરી કે યશો વિજયજીએ કહ્યું કે તું બ્રહ્મા, તું બુદ્ધ મહાબલ, તું હિ મહાદેવ આપ, અને તું જ દેવ વિતરાગ, મેં કીનો નહીં તુમ બિન ઓરસુ, તુમ બિન ઓરસુ રાગ. મેં તો તારા ઉપર રાગ કર્યો છે, પણ તું બ્રહ્મા હો, મહાબલ હો, બુદ્ધ હો, પણ તું જ વિતરાગ છો. નામ ગમે તે હોય, તો જે નામે ઓળખાય આ જગતમાં મને એની સાથે વાંધો નથી. જેમ હેમચંદ્રાચાર્યજીનું કહ્યું કે હરિ હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે ત્રિપુરારી હોય, પણ જેણે ભવના બીજના અંકુરનો છેદ કર્યો છે એવા હે પરમાત્મા તને મારા નમસ્કારો, એ સોમનાથના મંદિરમાં જઈને આવી પ્રાર્થના કરે. છે શબ્દભેદ? નથી. એ જ પ્રકારે આપણે ભક્તામર સ્તોત્ર બોલીએ છીએ, એમાં શું કહીએ છીએ, થાઓ મારા પહેલાંની ગાથામાં તો કહે છે કે એ તમે જ છો ખરા બુદ્ધ આપો, ત્રિલોકીને સુખ દીધું છો, મહાદેવ આપ, તમે લોકોના આપણા મહાદેવ કેરા તમે વિધાતા છો અને બધા ગુણથી તમે કૃષ્ણ છો, શું વાંધો આવ્યો? એ કોને નમસ્કાર કરે છે? અરિહંતની સામે જ પ્રાર્થના કરે છે, ઋષભદેવની જ કરે છે. તો એને કહે છે કે તું જ બ્રહ્મા છો, તું જ બુદ્ધ છો, તું જ વિધાતા છો, તું જ કૃષ્ણ છો. આ વાત